ओम शांति। गुड मॉर्निंग। 15 जून 2026 ना रोज ना बाप दादा द्वारा उच्चारायेला प्रातः मौलीना महावाक्य छे। मीठा बाळको, अमर बाबा आव्या छे तमने ज्ञाननो त्रीजो नेत्र आपवा। हवे तमे त्रणेय काल अने त्रणेय लोकने जाणो छो। मीठा बाळको, अमर बाबा आव्या छे तमने ज्ञाननो त्रीजो नेत्र आपवा। हवे तमे त्रणेय काल अने त्रणेय लोकने जाणो छो। प्रश्न छे, रूहानी बाप रूहोने वारसो कया आधार पर आपे छे? ઉત્તર છે, ભણવાના આધાર પર। જે બાળકો સારી રીતે ભણે છે, દેહ અભિમાનને છોડી દેહી અભિમાની રહેવાનો પુરુષાર્થ કરે છે, એમને જ બાપનો વારસો મળે છે। લૌકિક બાપ ફક્ત બાળકોને વારસો આપે, પરંતુ પારલૌકિક બાપનો સંબંધ રૂહોથી છે, એટલે રૂહોને વારસો આપે છે। ગીત છે, ભોલે નાથ સે નિરાલા કોઈ ઓર નહીં। ઓમ શાંતિ। રૂહાની બાળકો રૂહાની બાપથી અમર કથા સાંભળી રહ્યા છે। આ મૃત્યુલોકથી અમરલોકમાં જવાના માટે નિર્વાણધામને અમરલોક નથી કહેવાતું। અમરલોક જ્યાં તમે અકાળે મૃત્યુને નથી પામતા, એટલે એને અમરલોક કહેવાય છે। રૂહાની બાપ જેમને અમરનાથ કહેવાય છે, જરૂર અમરલોકમાં લઈ જવા માટે મૃત્યુલોકમાં કથા સંભળાવશે। ત્રણ કથાઓ ભારતમાં જ પ્રસિદ્ધ છે, અમર કથા, સત્યનારાયણની કથા, તિજરીની કથા। ભક્તિ માર્ગમાં તો તિજરીનો અર્થ કોઈ સમજતું જ નથી। જ્ઞાનનો ત્રીજું નેત્ર, જ્ઞાન સાગર અમર બાબા સિવાય કોઈ આપી ન શકે। આ પણ ખોટી કથાઓ સંભળાવે છે। મીઠા મીઠા રૂહાની બાળકો હવે જાણી ગયા છે કે અમને હવે જ્ઞાનનું ત્રીજું નેત્ર મળી રહ્યું છે, જે ત્રીજા નેત્રથી ત્રણેય કાળ ત્રણેય લોકને તમે જાણી ચૂક્યા છો। મૂળ વતન, સૂક્ષ્મ વતન, સ્થૂળ વતનના આદિ મધ્ય અંતને પણ જાણી ચૂક્યા છો, એટલે બાળકો પોતાને ત્રિકાળદર્શી પણ સમજે છે। તો આપ મીઠા મીઠા બાળકો વગર સૃષ્ટિમાં કોઈ ત્રિકાળદર્શી નથી હોતું। ત્રણેય કાળ અર્થાત સૃષ્ટિના આદિ મધ્ય અંતને નથી જાણતા। મૂળ વતન, સૂક્ષ્મ વતન, સ્થૂળ વતનને ઘણા જાણે છે, પરંતુ ત્રણેય કાળના આદિ મધ્ય અંતને કોઈ નથી જાણતું। હમણાં મીઠા મીઠા રૂહાની બાળકો રૂહાની બાપથી સાંભળી રહ્યા છે। આપણે એમના બાળક બન્યા છીએ, એક જ વાર આપ રૂહાની બાળકોને રૂહાની બાપ મળે છે, રૂહોને ભણાવે છે। બીજા બધા દેહ અભિમાની હોવાના કારણે કહે છે, હું આ ભણું છું, હું આ કરું છું, દેહ અભિમાન આવી જાય છે। હમણાં આ સંગમ પર રૂહાની બાપ આવીને રૂહાની બાળકોને કહે છે, તમે સારી રીતે ભણો, બાપથી દરેક બાળક વારસો લેવાનો હકદાર છે, કારણ કે બધા રૂહાની બાળકો છો ને। લૌકિક સંબંધમાં ફક્ત બાળક વારસાના હકદાર બને છે, આ પારલૌકિક સંબંધમાં બધા બાળકો રૂહોને વારસો મળે છે। અમરનાથની પણ કથા સંભળાવે છે, કહે છે પાર્વતીને પહાડો પર ગુફાઓમાં જઈને કથા સંભળાવી। આ તો ખોટું છે ને? હવે તમે બાળકો જાણો છો કે ખોટું શું છે, સાચું શું છે। સાચું તો જરૂર સાચા બાબા જ સંભળાવશે। બાપ એક જ વાર સાચું સંભળાવી સચખંડના માલિક બનાવે છે। તમે જાણો છો આ જૂઠખંડને આગ લાગવાની છે। આ જે કાંઈ જોવામાં આવે છે આ નહીં રહેશે, સમય બાકી થોડો છે, આ શિવ બાબાનું જ્ઞાન યજ્ઞ છે, જેમાં જેમ લૌકિક સંબંધમાં પણ બાપ યજ્ઞ રચે છે, કોઈ રુદ્ર યજ્ઞ રચે છે, કોઈ ગીતા યજ્ઞ રચે છે, કોઈ રામાયણ યજ્ઞ રચે છે, આ છે શિવ બાબા અથવા રુદ્ર જ્ઞાન યજ્ઞ. આ અંતિમ યજ્ઞ છે. તમે જાણો છો આપણે અમરપુરીમાં હમણાં જઈએ છીએ, તમે જાણો છો અમરપુરીમાં હમણાં જઈ રહ્યા છીએ, બાકી થોડી મિનિટનો હવે રસ્તો છે. કોઈ પણ મનુષ્યને આ ખબર નથી, તેઓ તો કહી રહે છે મૃત્યુલોકથી અમરલોકમાં જવા માટે 40,000 વર્ષ હજુ બાકી છે. અમરલોક સતયુગને કહેવાય છે. આ બાળકોને હમણાં બાબા સન્મુખ બેસી અમર કથા, તિજરીની કથા, સત્યનારાયણની કથા સંભળાવી રહ્યા છે. ભક્તિ માર્ગમાં શું શું થાય છે તે તો જોયું, ભક્તિ માર્ગનો કેટલો વિસ્તાર છે. જેમ ઝાડનો ખૂબ વિસ્તાર હોય છે, તેમજ ભક્તિનું પણ મોટું કર્મકાંડનું ઝાડ છે. યજ્ઞ, વ્રત, નિયમ, જપ, તપ વગેરે કેટલું કરે છે. આ જન્મના ભક્ત તો બહુ જ બેઠા છે, મનુષ્યોની વૃદ્ધિ થતી રહે છે. તમે ભક્તિ માર્ગમાં આવ્યા છો ત્યારથી બીજા ધર્મ સ્થાપન થયા છે. દરેકનો પોતાના ધર્મથી સંબંધ છે, દરેકના રીત રિવાજ અલગ છે. ભારત અમરપુરી હતું, હમણાં ભારત મૃત્યુલોક છે. તમે આદિ સનાતન દેવી દેવતા ધર્મવાળા હતા, પરંતુ હમણાં પતિત હોવાના કારણે તમે પોતાને દેવતા કહી નથી શકતા. આ તમે ભૂલી ગયા છો કે આપણે જ દેવતા હતા. જેમ કહે છે ક્રાઇસ્ટે અમારો ધર્મ સ્થાપન કર્યો, તો અમારા ક્રિશ્ચન ચાલ્યા આવ્યા છે. એવું નહીં કે યુરોપિયન ધર્મના છે. એમ તમે હિન્દુસ્તાનમાં રહેવાવાળા અથવા ભારતમાં રહેવાવાળા દેવી દેવતા ધર્મના છો, પરંતુ પોતાને દેવતા કહી નથી શકતા. સમજો છો, અમે તો પાપી, નીચ, કંગાળ, વિકારી છીએ. ભક્તિ માર્ગમાં મનુષ્ય દુઃખી થાય છે તો બાપને જ પોકારે છે. આ ફક્ત તમે બ્રાહ્મણ બાળકો જ જાણો છો કે જે બાપને પોકારતા આવ્યા છીએ એ આપણા બેહદના બાપ, એ આપણને બેહદનો વારસો આપવા માટે અમર કથા સંભળાવી રહ્યા છે. આપણે અમરપુરીના માલિક બનવાવાળા છીએ. અમરપુરીને સ્વર્ગ કહેવાય છે. તમે કહેશો અમે સ્વર્ગવાસી બનવા માટે પુરુષાર્થ કરી રહ્યા છીએ. કળિયુગમાં મનુષ્ય મરે છે તો કહે છે સ્વર્ગવાસી થયા. હવે એને કોઈ સ્વર્ગમાં જવા માટે કોઈ પુરુષાર્થ થોડી કર્યો, તમે તો પુરુષાર્થ કરી રહ્યા છો. અમરપુરી વૈકુંઠમાં જવા માટે પુરુષાર્થ કરાવવા વાળા કોણ? અમર બાબા, જેમને અમરનાથ પણ કહેવાય છે. આ યજ્ઞને પાઠશાળા પણ કહેવાય છે. બીજી કોઈ પાઠશાળાને યજ્ઞ નથી કહેવાતું. યજ્ઞ અલગ રચાય છે, જેમાં બ્રાહ્મણ લોકો બેસી મંત્ર વાંચે છે. બાપ કહે છે આ તમારી કોલેજ પણ છે, યજ્ઞ પણ છે, બંને સાથે છે. તમે જાણો છો આ જ્ઞાન યજ્ઞથી વિનાશ જ્વાળા પ્રજ્વલિત થઈ છે, એમાં આખી દુનિયા સ્વાહા થઈ જવાની છે. પછી નવી દુનિયા બનવાની છે, જેનું નામ જ છે મહાભારી મહાભારત લડાઈ. આના જેવી લડાઈ બીજી કોઈ હોતી નથી. કહે છે યુદ્ધમાં મુશળોથી લડાઈ થઈ, તમારા સાથે લડાઈ તો નથી. આને મહાભારત લડાઈ કેમ કહે છે? ભારત માં તો એક જ ધર્મ હોય છે ને, મોત તો બહાર છે, અહીં લડાઈની તો વાત જ નથી. બાપ સમજાવે છે તમારા માટે નવી દુનિયા જોઈએ તો જરૂર. બાપ સમજાય છે તમારા માટે નવી દુનિયા જોઈએ તો જરૂર જૂની દુનિયાનો વિનાશ થશે. આપ બાળકોની બુદ્ધિમાં વિરાટ રૂપનું પણ બધું જ્ઞાન છે. આપ પણ સમજો છો જે કલ્પ પહેલા આવ્યા હતા તે જ આવશે. દેવતા બનવા માટે બુદ્ધિનું કામ છે. આપણે જેટલા બ્રાહ્મણ બન્યા છીએ હવે ફરીથી દેવતા બનીશું. પ્રજાપિતા બ્રહ્મા પણ ગવાય છે. પરમપિતા પરમાત્મા બ્રહ્મા દ્વારા મનુષ્ય સૃષ્ટિ રચે છે એટલે બ્રહ્માને પ્રજાપિતા કહે છે. પરંતુ કેવી રીતે, ક્યારે રચે છે આ કોઈ નથી જાણતું. શું શરૂમાં મનુષ્ય નથી જેમને રચે છે? બોલાવે જ છે પતિત પાવન આવો. તો જ્યારે મનુષ્ય પતિત હોય ત્યારે તો બાપ આવે ને. દુનિયાને બદલવાની છે, તમને બાપ નવી દુનિયાના લાયક બનાવે છે. હમણાં બધા તમો પ્રધાન જૂની દુનિયામાં છો, પછી સત્તો પ્રધાન બનવાનું છે. બાપે સમજાવ્યું છે દરેક મનુષ્ય માત્રને, દરેક વસ્તુને સતો રજો તમોમાં આવવાનું હોય છે. દુનિયા નવીથી જૂની થાય છે. કપડાં પણ નવા પહેરે છે પછી જૂના થાય છે. તમને જ્ઞાન મળ્યું છે સાચી સત્યનારાયણની કથા. હમણાં તમે સાંભળી રહ્યા છો. ગીતા છે સર્વશાસ્ત્રમય શિરોમણી. બાકી છે એમના બાળ બચ્ચા. જેમ બ્રહ્માની વંશાવલી તેમ ગીતા છે મુખ્ય. ઊંચેથી ઊંચા મા બાપ, બાકી છે બાળકો. હમણાં મા બાપથી વારસો મળી શકે છે. બાકી કેટલા પણ શાસ્ત્ર વાંચો, કાંઈ પણ કરો, વારસો મળી ન શકે. કરીને જે શાસ્ત્ર વાંચે છે એમની ખૂબ કમાણી થાય છે. તે તો થઈ ગયું અલ્પકાળ માટે. અહીં આપ બાળકો સાંભળો છો તો કેટલી કમાણી કરો છો. 21 જન્મ માટે વિચાર કરો. તે એક સંભળાવશે, બધા એમને પૈસા આપશે. અહીં બાપ આપ બાળકોને સંભળાવે છે. તમે 21 જન્મ માટે કેટલા સાહુકાર બનો છો, ત્યાં સંભળાવવા વાળાનું ખિસ્સું ભરાય છે. ભક્તિ વગેરે કરવી પ્રવૃત્તિ માર્ગવાળાઓનું કામ છે. તમે છો પ્રવૃત્તિ માર્ગવાળા. તમે જાણો છો સ્વર્ગલોકમાં આપણે પૂજ્ય હતા, નહીં તો 84 જન્મોનો હિસાબ ક્યાંથી આવ્યો? આ છે રૂહાની જ્ઞાન, જે સુપ્રીમ રૂહ જ્ઞાન સાગરથી મળે છે. પતિત પાવન બાપ જ સર્વના સદગતિ દાતા છે. આપણને બાળકોને અમર કથા સંભળાવી રહ્યા છે. જન્મ જન્માંતર ખોટી કથા સાંભળતા આવ્યા છો. હવે સાચી કથા સાંભળીને તમે 16 કળા સંપૂર્ણ બનો છો. ચંદ્રમાને 16 કળા સંપૂર્ણ કહેવાય છે, સૂર્ય માટે નથી કહેતા. તમે જાણો છો આપણે આત્માઓ ભવિષ્યમાં સર્વગુણ સંપન્ન 16 કળા સંપૂર્ણ બનીશું. પછી અડધા કલ્પ પછી એમનામાં ખાધ પડી જાય છે. હમણાં તમે સમજો છો આપણે ફરીથી સર્વગુણ સંપન્ન 16 કળા સંપન્ન એ જ દેવતા ફરીથી બની રહ્યા છીએ. આપણે આત્માઓ પહેલા આપણા ઘરે જઈશું, પછી આપણે શરીર ધારણ કરી દેવતા બનીશું, પછી ચંદ્રવંશી વંશજમાં આવીશું. 84 જન્મનો હિસાબ કિતાબ જોઈએ, કયા યુગમાં કયા વર્ષમાં કેટલા જન્મ થયા. બાપે 84 જન્મોની સાચી સાચી કથા હમણાં સંભળાવી છે. આપ બાળકોને કહેશે, તમે ભારતવાસી 84 જન્મ લો છો, પોતાને એક તો બ્રાહ્મણ સમજવું પડે. મમ્મા બાબા કહો છો ને, 1200 શિવ બાબાથી લો છો, બ્રહ્મા દ્વારા, બ્રહ્મા બાબા દ્વારા, 1200 શિવ બાબાથી લો છો, બ્રહ્મા બાબા દ્વારા. બ્રહ્મા પણ એમના થઈ ગયા. બ્રહ્મા પાસેથી 1200 મળી ન શકે. આ પણ ભાઈ થઈ ગયા. આ શરીરધારી છે ને, તમે બધા બાળકો 1200 એમનાથી લો છો, આમના અર્થાત બ્રહ્માથી નહીં. જેમનાથી 1200 નથી મેળવવાનો, એમને યાદ નથી કરવાના. એક શિવ બાબાને જ યાદ કરવાના છે. એમને જ કહે છે, તમે માતા પિતા, અમે બાળક તમારા. તમે અમની પાસે આવો છો તો બુદ્ધિમાં રહે છે, અમે શિવ બાબાની પાસે જઈએ છીએ. યાદ શિવ બાબાને જ કરવાના છે. આત્મા બિંદી છે, એમાં 84 જન્મોનો પાઠ નોંધાયેલો છે. આત્મા પ્રકૃતિની વચ્ચે રહે છે, ઉડે પણ સેકન્ડમાં છે. હું આત્મા એક શરીર છોડી બીજું લઉં છું, પ્રકૃતિની વચ્ચે જઈને વિરાજમાન થાઉં છું. બુદ્ધિમાં સમજ છે, અમારો આત્મા આવીને સતયુગમાં તો કોઈ એવી વસ્તુ જોવાની આશા નથી રહેતી. આત્માને જોઈ શકાય છે દિવ્ય દ્રષ્ટિથી. કોઈ આ આંખોથી જોવાની વાત નથી. ભક્તિ માર્ગમાં સાક્ષાત્કાર કરે છે, જેમ રામકૃષ્ણના શિષ્ય વિવેકાનંદ હતા. એમણે બતાવ્યું કે હું સામે બેઠો હતો તો એમનો આત્મા નીકળીને મારામાં પ્રવેશ થઈ ગયો. એવું કાંઈ થતું નથી. આત્મા કેવી રીતે એક શરીર છોડી બીજામાં પ્રવેશ કરે છે? આ બધી વાતો આપ બાળકોને સમજાવાય છે. હમણાં તમે સમજો છો, અમે અમરલોકમાં જવા માટે પુરુષાર્થ કરી રહ્યા છીએ. અમરલોકમાં અમે જન્મ લઈશું, ત્યાં અમે ગર્ભમહેલમાં હોઈશું. અહીં તો ગર્ભ જેલમાં ખૂબ ત્રાહી ત્રાહી કરે છે. હવે અડધા કલ્પ માટે બાબા તમને બધા દુઃખોથી છોડાવે છે, તો કેટલા પ્રેમથી આવા બાપને યાદ કરવા જોઈએ. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ, પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ, પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાબા નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, સ્વયંને રૂહ સમજી રૂહાની બાપથી ભણીને પૂરો વારસો લેવાનો છે. સચખંડના માલિક બનવા માટે સાચી કથા સાંભળવાની અને સંભળાવવાની છે. બીજી પોઈન્ટ છે, જે બાપ પાસેથી બેહદનો વારસો મળે છે એમને જ યાદ કરવાના છે, કોઈ દેહધારીને નહીં. આ જૂની દુનિયાને આગ લાગવાની છે, એટલે એને જોતા પણ નથી જોવાની. વરદાન છે. સાયલેન્સની શક્તિ દ્વારા પોતાના રજીસ્ટરને સાફ કરવાવાળા લોકપ્રિય પ્રભુ પ્રિય ભવ. સાયલેન્સની શક્તિ દ્વારા પોતાના રજીસ્ટરને સાફ કરવાવાળા લોકપ્રિય પ્રભુ પ્રિય ભવ, જેવી રીતે સાયન્સે એવી ઇન્વેન્શન કરી છે જે લખેલું બધું ભૂસાઈ જાય, ખબર ન પડે, એવી રીતે તમે સાયલેન્સની શક્તિથી પોતાના રજીસ્ટરને રોજ સાફ કરો તો પ્રભુ પ્રિય કે દૈવી લોકપ્રિય બની જશો. સચ્ચાઈ સફાઈને બધા પસંદ કરે છે, એટલે એક દિવસના કરેલા વ્યર્થ સંકલ્પ કે વ્યર્થ કર્મની બીજા દિવસ પર લીક પણ ન રહે. વીતેલાને વીતી કરી ફૂલ સ્ટોપ લગાવી દો તો રજીસ્ટર સાફ રહેશે અને સાહેબ રાજી થઈ જશે. સ્લોગન છે વ્યર્થ સંકલ્પ કરવો કે બીજાઓના વ્યર્થ સંકલ્પ ચલાવવાને નિમિત્ત બનવો, આ પણ અપવિત્રતા છે. વ્યર્થ સંકલ્પ કરવો કે બીજાઓના વ્યર્થ સંકલ્પ ચલાવવાનો નિમિત્ત બનવું, આ પણ અપવિત્રતા છે. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઇશારા, સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચરને સરળ બનાવો, સહનશીલ બનો. આજની પોઈન્ટ છે, મન વાણી કર્મમાં સરળતા અને સહનશીલતા આ બંને આવશ્યક છે. જો સરળતા સહનશીલતા નથી, જો સરળતા છે સહનશીલતા નથી તો પણ શ્રેષ્ઠ નથી. સરળતાની સાથે સહનશીલતા છે તો શક્તિ સ્વરૂપ કહેવાય છે. શક્તિઓના ચિત્રોમાં સરળતા અને સહનશીલતા બંને જ રૂપ દેખાડે છે. હમણાંની રિઝલ્ટમાં ક્યાંક સહનશીલતા વધારે છે, ક્યાંક સરળતા વધારે છે. હવે આ બંનેને સમાન બનાવો. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા, થેન્ક યુ. ઓમ શાંતિ.